మహాదేవ్యాక్షిరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభు తత్వలోచనదాయకం. శ్రీమద్ రాజచంద్ర జ్ఞాన మందిర్, రాజ్కోట్, రవివార్ తారీఖ 23 జనవరి 2011. శ్రీమద్ రాజచంద్ర వచనామృతజీ ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 569 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. સામાન્ય મનુષ્ય પર્યાયની અંદર જીવને જાણવાની વૃત્તિ બહુ હોય, ઘણી જ જિજ્ઞાસા હોય, કુતૂહલ શું છે, ઉત્સુક પરિણામ જેને કહીએ એવા ઘણા હોય છે. અને એને કારણે હું આ જાણું, તે જાણું, અહીંથી જાણું, ત્યાંથી જાણું, આવી સતત એની દોડ એ જ્ઞાનનો પીપાસો છે. એટલે જીવનભર પણ એને શું જાણવું એ ખ્યાલ નથી અને વિવેક નથી, એટલે ન જાણવાનું જાણ્યા કરે છે અને જાણવા તરફ દ્રષ્ટિ દોડાવતો નથી. અને આમ ને આમ આખું સંઘની પંચેન્દ્રિયપણું જે એને જીવન મળ્યું છે એ વ્યર્થ જાય છે. કેમ કે સંઘનીપણા સિવાય તો જાણપણું બીજી યોનિમાં તો શક્ય નથી, તિર્યંચમાં નારકીમાં શું કામનું છે. તો એ આખો એનું જીવન વ્યર્થ જાય છે. જ્ઞાની કે છે કે સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યો, સંજ્ઞાપણું પ્રાપ્ત થયું, 5 ઇન્દ્રિય સાથે વાચા અને વિચારની શક્તિ મળી, તો એને કરવા યોગ્ય કાર્ય શું છે? આ મનુષ્ય દેહ કરવા યોગ્ય કાર્ય શું છે? તો કે પોતાની ઓળખાણ કરવી, પોતાના સ્વરૂપનું ઓળખાણ કરવું, પોતાની અસ્મિતાનું ભાન કરવું. અનાદિકાળથી જીવે પોતે શું છે તે જાણ્યું નથી, પોતાને ભૂલીને એ જગતને જાણવા નીકળો છે. જ્ઞાની પુરુષ કહે છે કે બધા જ પદાર્થો જાણવાની તારી જિજ્ઞાસા છે, પણ એનો હેતુ એક જ છે કે માત્ર આત્મજ્ઞાન કરવું એ છે. એટલે કૃપાળુ દેવે જ્ઞાનની પરિભાષામાં પણ કહ્યું, જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ છે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી આગમ છે અહીં. નવ પૂર્વ સુધીની જાણકારી મેળવી, જુદા જુદા અનેક પ્રકારના ગ્રંથોનું અવલોકન કરી લીધું, ભાષા, વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર ઇત્યાદિ, પરંતુ જીવને જાણ્યો નહીં. આગમ એમ કહે છે કે એ બધું જ અજ્ઞાન થયું. આ એક જો આત્મજ્ઞાન ન થયું હોય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. આ વાત બેસવી, સાંભળવી સરળ છે પણ બેસવી કઠણ છે. કે બધા જ જ્ઞાનનું નિષ્ફળપણું છે. કેમ? ગમે તેટલું જ્ઞાન મેળવું, ફરી જન્મ પૂરો થયો અને બીજો જન્મ થયો તો એકડે એકથી શરૂ કરવાનું કે જેટલું ભણ્યો તો અહીંયાથી આગળ. કે સાહેબ, મેં તો આ બધું પીજી પીએચડી સુધીનો કોર્સ કરી લીધો છે, હવે તો મને આગળ ભણવાનું છે, એવું ખરું? જેટલું ભણ્યા તેટલું નિષ્ફળ. ક્યારે એટલો વિચાર આવે તો પણ આપણે જેટલી આ જાણવાની તમન્ના છે ને એ બધી ઓછી થઈ જાય. કે બધું જાણીને પાછું બધું એકડે એકથી જ છે બધું. એટલે કહે ને લગ્ને લગ્ને કુંવારો, એમ દરેકે દરેક જન્મ ધારણ કરે ત્યારે એવો ને એવો અજ્ઞાની. તો જ્ઞાનપણાના અનંત જીવનની અંદરના કરેલા પ્રયત્નો નિષ્ફળપણું કેમ છે? તો જો પોતાનું આત્મજ્ઞાન પોતાને ન થયું, પોતાની ઓળખાણ ન થઈ, પોતાના અસ્તિત્વનું ઓળખાણ ન થયું, તો એને પર પદાર્થનું જાણવું, સ્વપદાર્થને જાણ્યા વિના એ નિષ્ફળ છે. એ ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી પર પદાર્થ રૂપી શરીરનો સંયોગ છે ત્યાં સુધી. જેવું શરીર ગયું એટલે એની સાથે કેટલો બધો પુરુષાર્થ કર્યો હોય, 30-30, 35-35 વર્ષ સુધી ભણ્યા હોય. ઘણા લોકોનું ભણતર તો કેટલું બધું લાંબુ છે, એ જિંદગી પૂરી થાય તો ભણતર પૂરું ન થાય, પણ આ બધું જ બાજી ફિટ આઉટ, નવી ઘોડી નવો દા. સર્વ જ્ઞાનનું નિષ્ફળપણું છે જો આત્મજ્ઞાન ન કર્યું તો. અને આત્મજ્ઞાન કરવા માટેનું એક જ અવસર એ મનુષ્ય. 5 ઇન્દ્રિયો, 6 પર્યાપ્તિ, સંજ્ઞીપણું, વાચા શક્તિ અને વિચાર શક્તિ, જ્યાં પ્રજ્ઞા ખીલે, જ્યાં વિવેક આવે, આવું જે કંઈ જ્ઞાન પ્રગટ થવાનો અવસર જો કોઈ હોય, કોઈ ઓપોર્ચ્યુનિટી જેને કહીએ, તક કહીએ જીવનની અંદર, તો અનંતના પરિભ્રમણમાં જ્યારે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે ત્યારે છે. અને એ મનુષ્ય દેહની સાથે બીજા ઉપસાધન તરીકે કોઈ આર્યભૂમિ હોય, કોઈ આધ્યાત્મિક સંસ્કારો હોય એની પરિપાટીમાં, એવી સંસ્કૃતિમાં, એવી પરંપરામાં, એવી સભ્યતામાં સંસ્કારી માતા પિતાને ત્યાં જન્મ થાય, અને જન્મની અંદર એવી કોઈ પરંપરા મળે અધ્યાત્મ જ્ઞાનની, આપણને તો વિતરાગ શાસન મળ્યું છે, સત્પુરુષના યોગ થયા છે, સદગ્રંથનો યોગ થયો છે, આ બધા તો જુદા જુદા છે. તો આ બધા પાસાઓ પરિબળો પહેલા વહેલા તો એનું મનુષ્યપણું હોય, પછી આ કામના છે. પણ આપણે જો બધા વિચારીએ તો બધાની દ્રષ્ટિએ આપણે કહીએ કે ઓહો, હે પ્રભુ, મને જે અત્યારે ઉપલબ્ધિ થઈ છે, ભલે એક્સિડન્ટલી થઈ કે કોઈ મારી જાગૃતિને કારણે થઈ કે મારા પુણ્યને કારણે થઈ, ખબર નથી, પરંતુ જે સંયોગો પ્રાપ્ત થયા છે એ તો કોઈ અદ્ભુત છે, અનમેચ, આની કોઈ અત્યારે તુલના કરી શકાય એમ નથી. એવા સંયોગો પ્રાપ્ત થયા છે. તે સમયે જ્ઞાનીનું આ વાક્ય બેસવું કે સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ આત્મજ્ઞાન કરવું છે, એ તો ઠીક છે, પણ જો આત્મજ્ઞાન ન થાય, આંખ મીચાય અને આત્મજ્ઞાન ન થાય, આયુ પૂરું થાય અને આત્મજ્ઞાન ન થાય, જીવનની સફરનો અંત આવે અને આ આત્મજ્ઞાન ન થાય, તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. ધંધાની બાહોશી, ઉદ્યોગની બાહોશી, અભ્યાસની બાહોશી, પ્રોફેશનલમાં ઉસ્તાદ એના જેવો કોઈ નહીં, બહુ કુશળ, બહુ હાથ કાબેલ, નિર્ણય એના ઘણા સરસ, બધી વાત બાજુ ઉપર રહી ગઈ. નિષ્ફળપણું શબ્દ, ઇટ ઇઝ ફેલિયર. શોક સભામાં કહીએ આપણે, પ્રાર્થના સભામાં, કે એના જેવો કોઈ પુરુષ થયો નથી ને થવાનું નથી. જ્ઞાની એમ કે બેવકૂફ, આટલી બધી એનું ઇન્ટેલિજન્સ હતું છતાં આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના આવી લોગ્યો, શું કહેવું એને, શું વખાણ કરવા એના. જ્ઞાની અદભુત વાત કીધી, એટલે મેં કીધું વાક્ય બેસવું આકરું છે, સમજવું, સાંભળવું તો વાંધો નથી, મજા આવશે. કે સર્વ જ્ઞાનનું નિષ્ફળપણું છે જો આત્મજ્ઞાન, કેમ કે બીજાને કહેવામાં કેટલી મજા આવે, બેસવામાં તો પોતાને બેસાડવું પડે. અરે, આવું જ બેસવાનું નિષ્ફળપણું જે છે એ જાણ્યા પછી, જેને વાત બેસી પ્રભુશ્રીને થયું કે તાવ આવે છે 10 મહિનાથી, દેહ છૂટી જાય તો શું વાંધો હતો? દેહ ઉપર પ્રીતિ હતી ના, સર્વસંગ પરિત્યાગ કર્યો છે એને ક્યાં દેહ ઉપર પ્રીતિ હતી? હે પ્રભુ, હે કૃપાનાથ, હે દયાળુ, તમે મને આ દેહ છૂટી જાય ત્યાર પહેલા સંકેત પ્રાપ્ત થાય એવો કંઈક બોધ આપો, જેના વિચારમાં ને વિચારમાં આ દેહ છૂટે અને આત્માનું જ્ઞાન લઈને હું જાઉં, ને તો રખડી મરીશ, અનંતનું પરિભ્રમણ મારું એમાં હું ચાલ્યો જઈશ, મને ક્યારે આવો અવસર નહીં મળે. આવું એને વેદન થયું, આ નિષ્ફળપણાનું વેદન. આવું નિષ્ફળપણાનું વેદન સૌભાગભાઈને થયું કે પ્રભુ 30-30 વર્ષથી આ સત્સંગ સ્વાધ્યાય શાસ્ત્ર બધું કરીએ છીએ, કંઈક ગ્રંથના પાના ઉઠલાવી નાખ્યા, દેહને આત્મા જુદો છે એવી વાત ઘણી કરી, ઘણી સાંભળી, ઘણી બધાને કીધી, અનુભવ થતો નથી. આત્મા જુદો છે એવું આત્માનું ભાન, આત્માની પ્રતીતિ થતી નથી, એટલે શ્રદ્ધાન બેસતું નથી. એટલે હજી જેટલી પ્રવૃત્તિ છે એ બધી દેહ આશ્રિત જ છે, જીવનના બધા વ્યવહાર દેહને આશ્રિત છે, એનું અધિષ્ઠાન દેહ છે, આત્મા નથી. એ છૂટતું નથી મરીએ ત્યાં સુધી. તો કહે છે કે ત્યારે પ્રભુ જો કંઈ, હવે તો ખાટલામાં પડ્યા છીએ, દેખાતું નથી, સંભળાતું નથી, એવી સ્થિતિ આવી છે, હવે આ યાત્રા પૂર્ણતાને હારે છે. ઇટ્સ નાઉ ટર્મિનલ પોઈન્ટ ઓફ ટર્મિનલ જર્નીનો પૂરું થશે, હવે કોઈ શક્યતા નથી, જીવનનો પંથ લંબાય એવી કોઈ શક્યતા નથી. ઘણાને તો અધવચ્ચે તૂટી જાય છે, આવો ભાસ પણ આવતો નથી, પણ આની મોટી ઉંમરે તો ભાસ આવે. શરીર શિથિલ થાય, શરીર પોતાની ક્રિયાઓ છોડતું જાય, ક્યાંક રેસ્પિરેટરી પ્રોબ્લેમ, ક્યાંક મેટાબોલિકલ પ્રોબ્લેમ, ક્યાંક લંગ્સના, ક્યાંક હાર્ટના, ક્યાંક કિડનીના, ક્યાંક માથાના, ન્યુરોના, કેટલા બધા પ્રોબ્લેમ છે. મને આ છે ને, મને તે છે ને, અરે શું રોવા બેઠો છો? 60-65 વર્ષ પછી શરીર પોતાની બધી જ પ્રક્રિયાઓ છોડતું જાય છે. આ તો બધું બંધન છે, સંઘાત છે, એ પુદ્ગલ પરમાણુનો સંઘાત ઢીલો થતો જાય છે. ક્યાં કોઈને સાંધા પહેલા ઢીલા થયા, કોકને આંખ પહેલા ઢીલી થઈ, કોકને કાન પહેલા ઢીલા થયા, ચાલ્યા કરશે. આ પ્રોસેસ શરૂ થઈ ગઈ, હવે આ શરીર છૂટું પડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ, એમાં ઊંચો નીચો શું થાય છે? થવાનું જ છે, કારણ કે શરીર એ નિત્ય નથી, શરીર વિનાશી છે, અવિનાશી નથી. તો જેનો વિનાશ છે એની વિનાશની પ્રક્રિયા પણ છે. તો પ્રક્રિયા શરૂ થાય અમુક ઉંમરે, તો હવે શરીર ઉપર જ ધ્યાન રાખ્યા કરશે, તો શરીર કોઈ દી પુનઃ જેવું હતું એવું તો થવાનું જ નથી. એ તો ગમે એવા ડોક્ટરને કીધું હોય, અહીંયા હોસ્પિટલમાં ગયો હોય તો એમ કહે કે એ બધું બરોબર, પણ તમે પહેલા જેમ ઘોડાની જેમ દોડતા એમ હવે એમ ચાલી નહીં શકો. મર્યાદા છે બધી, આ મર્યાદા સમજી લેવાની છે. તો એણે થયું કે આ બધું કર્યા પછી પ્રભુ આ સ્થિતિ થઈ છે, હવે તો તમે અમને કોઈ એવું કાવ્ય આપો આત્માનું, કે આત્માનું સ્મરણ કરતા કરતા આત્મજ્ઞાન થઈ જાય, નહીં તો એ આત્માના આશ્રય દેહ છૂટે બાકી નહીં. કાં તો જ્ઞાન કરીને દેહ છૂટે, કા જ્ઞાનીનો આશ્રય કરીને દેહ છૂટે, એ સિવાય બીજી કોઈ કલ્પના રાખવી નહીં. ડોક્ટરના આશ્રય તો ક્યારેય દેહ છોડવો નહીં, સગા સંબંધીના આશ્રય પણ દેહ છોડવાની ભૂલ ક્યારેય કરવી નહીં, કે મોટાને બોલાવો, નાનાને બોલાવો, દીકરીને બોલાવો, જમાઈને બોલાવો, આ બધાને મોઢા જોઈ લો, જોઈ લઈશ પણ મરી જઈશ, તું અનંત પરિભ્રમણમાં ચાલ્યો જઈશ. એક જ્ઞાની પુરુષના આશ્રય છેલ્લી જે કંઈ શ્રદ્ધા રાખવી હોય તેમાં રાખજે. એ ઋણાનું બંધ હશે તો ગમે ત્યાંથી ઉઠાવી લેશે તને. બાકી સંસારનો કોઈ સંબંધ ક્યાંય કાર્યકારી નહીં થાય, કારગત નહીં થાય. જો આત્મજ્ઞાન ન થાય અને એમાંથી આત્મસિદ્ધિનું સર્જન થયું, પ્રભુશ્રીની આ ભાવનામાંથી 6 પદનો પત્ર મળ્યો, ઉપકાર જ્ઞાનીનો. એ તો એમના જીવનનું કલ્યાણ કરી ગયા, પણ આપણા હાથમાં અદ્ભુત સાધન આવ્યું વગર માગે, પણ એટલે જ નથી ફળતું. આપણે ક્યાં માગ્યું હતું કોઈ દી? કે અમારે સંકેત જોઈએ છે, અને હાથમાં 6 પદનો પત્ર આવે તો સંકેત થાય? મારે ક્યાં જોતું હતું? આત્મસિદ્ધિ હાથમાં આવે અને આપણે જોઈતી ન હોય, આપણને એની ગરજ નથી, તો આત્મસિદ્ધિ કંઈ આપણને ઉપકારી થાય એવું નહીં. જિજ્ઞાસા જાગે, આવી અંદર ઝૂરણા જાગે, એવો આત્મ સંબંધી ઝુરાપો અંદર હોય અને પછી કંઈ સત્પુરુષનો બોધ મળે તો એ બોધ એને પરિણામી થાય. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. એટલે આ વાત બેસાડવા પ્રયત્ન કરવો, સમજાઈ જશે, કેમ કે ગુજરાતી ભાષા છે. પછી કહ્યું, જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. શું જરૂર છે આત્મજ્ઞાનની? અને આત્મજ્ઞાન થયા વિના સમાધિ મરણ થયા બધાના, છાપામાં જાહેરાતમાં પૈસા દઈને લખવાનું સમાધિ મરણ થયું, આત્મજ્ઞાન થયું નથી અને સમાધિ મરણ થાય. લોકોને છેતરવાની વાત જુદી છે, જાતને કોઈ દી છેતરવી નહીં. આત્મવંચના એ તો આત્મહત્યા છે. અરે મને જો આત્મા સાથે સ્થિરતા નથી, પ્રતીતિ નથી, મારું સમાધિ મરણ થવાની કોઈ શક્યતા નથી. 36 માળા નહીં, 36,000 માળા ફેરવજે તારે ફેરવવી હોય તો. સીધું સાદું બોધ લક્ષમાં નથી આવતો કે જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. આત્મા પ્રત્યેની જેટલી તીવ્રતા, જિજ્ઞાસી, ઝૂરણા, ઉત્કટપણું, લગ્નિ, અને એ જ પ્રકારે ચિંતન, મનન, આપણો વિષય એક ચિંતનનો વિષય આત્મા સ્વરૂપ, એના લક્ષણ, એના ગુણ, એનો ધર્મ, જ્ઞાનીઓએ જે કહ્યું છે એના ઉપર આત્મભાવના ભાવતા ભાવતા જીવ લહે, કેવળ જ્ઞાન છે. પણ ભાવના જ ભાવવી નથી આત્માની, અને કેવળ જ્ઞાન જોઈએ છે. પાછું જ્ઞાન કેવળથી એક કંઈ ઓછું જોતું નથી. આ બધાને પીએચડી ડિગ્રી જ જોઈ છે, હવે ગ્રેજ્યુએટની તો કોઈ વેલ્યુ રહી નથી. એટલે અધ્યાત્મમાં એ કહે છે કે હવે સંકેતની ક્યાં વેલ્યુ હતી, કેમ કે ઘરે સંકેત ના તો પડી કાવે છે, જે જાવ કે સંકેત આપી દે તને, લ્યો વાહ, જાહેર સભામાં મળે સંકેત, 2 કલાકમાં મળે, બહુ સારું. આ બધા આપણા જે કંઈ પૂર્વજો થયા એ તો બધા ભૂલી ગયા, મોડા જૈનમાં હોત તો આટલું બધું તપ ન કરવું પડત, તાલીઓ વગાડો ને સંકેત મળે. વાત ખ્યાલમાં બેસતી નથી. જીવ પોતાની અજ્ઞાનના આધાર ઉપર બધા તત્વજ્ઞાનની મૂલવણી કરતો થઈ ગયો છે. એટલે જે ગાંભીર્ય કહીએ આત્મ માર્ગનું, એ ગાંભીર્ય વયું ગયું, અને વાક ચાતુર્ય આવી ગયું, તર્કશાસ્ત્ર આવી ગયું, દંભ દેખાવ અને આડંબર આવી ગયા, એટલે મૂળ વાત વહી ગઈ, ચાલી ગઈ. પણ જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. આ જ્ઞાનીના વચન મીન મેખ વિનાના છે. જો આત્મજ્ઞાન ન થાય તો તને આત્મસમાધિ થાય એવું કોઈ કાળે બની શકે નહીં. એટલે વાત બેસાડતા જવાની, સમજતા જવાની, તો પ્રયત્નની દિશા મળે, પુરુષાર્થની દિશા મળશે, વિચારણાની દિશા મળશે. સાચું વિચારીએ તો ખરા, કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. કેટલું સરસ વાક્ય, કેવું આપણને બેસાડે, ધીરે ધીરે વાંચીને બેસાડીએ. સત્સંગ આ સાંભળી લઉં ને તે સાંભળી લઉં ને આ કાંઈ ઉતાર વસ્તુ બરોબર. આત્મામાં આ આખો જ્ઞાનવંત પુરુષ છે, આત્મા છે, એના જ્ઞાનમાં વાતને બેસાડ. અનાદિનું અજ્ઞાન પડ્યું છે એટલે મિથ્યાત્વ પાર વિનાનું છે. એટલી બધી વિપરીત માન્યતાઓ, વિપરીત કલ્પનાઓ, વિપરીત અનુમાનો, એનાથી એટલો બધો આગ્રહ થઈ ગયો છે પોતાના અજ્ઞાનનો, મતનો કદાગ્રહ થઈ ગયો છે, આમાંથી છૂટવું છે તો જરા ધ્યાનપૂર્વક શાંતિપૂર્વક, ઉતાવળ કર્યા વિના. આત્મજ્ઞાનને પામેલા આત્મસ્વરૂપ પુરુષ આત્મસ્થ થઈને જે કહે છે એની વાણીના શબ્દો જરા આપણે સાંભળીએ, વિચારીએ, શ્રદ્ધામાં લઈએ. એ કહે છે, કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. મોક્ષ કોને દૂર નથી? અને પછી શબ્દ લખે વાક્ય બે સાથે વિચારીશું. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. બે વિચારો. મોક્ષ એને વિશેષ દૂર નથી એક જીવને, અને એક જીવને મોક્ષ દૂર છે. આસન્ન ભવી અને દુરંત ભવી જીવો બધાય છે તો સિદ્ધસમ તું છો મોક્ષ સ્વરૂપ એ સાંભળીને ઠેકડા મારી દઈએ આપણે, પણ હું મોક્ષની નજીક છું કે દૂર છું? નક્કી તો કરવું પડશે ને. અને નજીક આવવા માટેનો યોગ હોય એ તો આ મનુષ્ય દેહ અને જ્ઞાની પુરુષનો યોગ, જ્ઞાનીના વચનોનો બોધનો યોગ, ત્યારે જ આપણે અવલોકન કરવું. બાકીના લોકો અવલોકન કરે તો શું વળવાનું છે? કે આપણે મોક્ષથી દૂર, મોક્ષ આપણા, આપણે મોક્ષથી નહીં, મોક્ષ આપણાથી દૂર કે દૂર નથી. કેટલી સરસ વાત મૂકી છે. તો કે છે, કોઈ પણ તથારૂપ જોગને પામીને આત્મજ્ઞાન કરાવે એવો જોગ એ તથારૂપ જોગ કહેવાય. કેમ કે આત્મજ્ઞાનથી આત્મસમાધિ થાય, આત્મજ્ઞાનથી સફળતા છે. તો આત્મજ્ઞાન પ્રમાણે એવો કોઈ પણ જોગ, કોઈ પણ, કોઈ આગ્રહ નથી કે આ ગ્રંથનો, આ વ્યક્તિનો, આ ગુરુનો, કાંઈ નહીં, જે હોય તે કોઈ પણ. જો વિતરાગની વાણી છે અને સ્યાદવાદ અને અનેકાંત બરોબર સમજવાનું છે. ક્યાંય મતાગ્રહ નથી, ક્યાંય પકડ નથી. અરે કોઈ પણ જોગને તું પામ, પણ તથારૂપ, તથારૂપ એટલે એ આત્મજ્ઞાની હોય અને તને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી શકે. એટલે જેને આત્મા પ્રાપ્ત છે અને પ્રગટ છે, જેને આત્મા પ્રાપ્ત છે અને પ્રગટ છે. અનંતતા કેવડી છે પણ અરિહંતને એ આત્મા પ્રગટ છે, તીર્થંકરને એ આત્મા પ્રગટ છે, અને પ્રગટ છે અને એ આત્માનું આપણને એનું જે કાંઈ અનુભૂતિ છે એને અભિવ્યક્ત કરી શકે છે. આવું એનું પ્રગટપણું છે. મુખ કેવડી છે, જાણે છે બધું, પણ વાચા શક્તિનો યોગ નથી. તો એનાથી જગતના જીવોને આત્માનું શાસન મળતું નથી. પરંતુ તીર્થંકર પરમાત્માને સર્વજ્ઞતા તો છે જ અન્ય કેવડીની માફક, સાથે વાણીનો 35 અતિશયનો યોગ છે. એટલે એ આત્મા જે પ્રકારે કહી શકાય તે પ્રકારે અત્યંત યથાસ્થિતપણે કહ્યો છે એવા તીર્થંકરને નમસ્કાર 436. તો આ તીર્થંકરનું જે બહુમાન છે કે આત્માને બધાએ જાણ્યો છે, મુક્ત થયા છે એવા અનંતા જ્ઞાનીઓ, અનંતા કેવડીઓ, અનંતા અરિયંતો. પણ હે તીર્થંકર, તમે આત્માને જે આ વ્યક્ત કર્યો છે એવું વ્યક્તપણું અન્યત્ર નથી. અને જોગ થવો અજ્ઞાની ને જ્ઞાનીનો જોગ થવો એટલે શું? તો કે એની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનનું પ્રક્ષેપણ, વિનિયોગ થઈ શકે છે. એ પોતાનું જ્ઞાન બીજાને આપે. સ્વાધ્યાયના 5 અંગ કીધા છે, એમાં શ્રવણ, પછી પૃચ્છા, પછી પરાવર્તના, અનુપ્રેક્ષા અને છેલ્લે વિનિયોગ. એ વિનિયોગ ધર્મના તત્વોનું આદાન પ્રદાન થાય. કેમ કે આ મનુષ્ય જીવનમાં આપણી પાસે વિચાર શક્તિ છે, એટલે ક્યાંય આપણે અટવાયા હોય તો વિનિયોગથી આપણે પૂર્ણતાને પ્રાપ્ત કરી શકીએ. એટલે સત્સંગનું મહાત્મ્ય છે. વિનિયોગ ન હોય તો સત્સંગ જ ન હોય. આ વિનિયોગ છે. એક વ્યક્તિ પાસેની પૂર્ણતા છે, એ પૂર્ણતા પોતાની અન્ય સાથે હી કેન શેર વિથ અધર્સ. આ તીર્થંકરની મહત્તા છે. જગતના જીવોને પોતે પોતાના જ્ઞાનનો અનુભૂતિ કરાવી શકે છે. તો આ જ ધર્મનું સ્વરૂપ છે. તો કહે છે કે તથારૂપ જોગ, કોઈ પણ તથારૂપ જોગને પામીને, તથારૂપ ન હોય તો બીજો જોગ નકામો છે, અન્ય રૂપ જોગ હોય તો નકામો છે. તથારૂપ નથી, આત્મજ્ઞાન પ્રગટાવવા માટેનો તથારૂપ નથી, બાકી તથારૂપ છે, એના જેવો જગતમાં કોઈ વિદ્વાન નથી. પણ એમાંથી તારું કાંઈ ભલું થવાનું, તારું કાંઈ કલ્યાણ થાય નહીં. તું આઈન્સ્ટાઈનને ગુરુ માન અને જીવનની સાધના કર તો તને આત્મજ્ઞાન નથી થવાનું. ન્યૂટન કેટલો બધો જબરજસ્ત વૈજ્ઞાનિક હતો, બરોબર છે, તને વિતરાગ વિજ્ઞાની કોઈ દેખાય છે કે જેણે છ દ્રવ્યમાંથી આત્માને જુદો કાઢ્યો અને બતાવી દીધો? આત્મસિદ્ધિમાં ક્યાં કીધું છે? સટ સ્થાન કે સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ. આ ઉપકારનું સ્વરૂપ છે. આ કઈ તમે ચા પાયો તો મેં ચા પાઈ હતી ને, તે મારા નાસ્તાના પૈસા દીધા હતા ને, અમે તને આ ટ્રીટ આપી હતી ને, તું અમને ટ્રીટ આપ, એ ઉપકાર નથી. એ લૌકિક, લૌકિકની આ કોઈ વાત નથી. વ્યવહારમાં બધું ચાલ્યા કરે, એની વાત નહીં કરવાની. અધ્યાત્મની અંદર પરમાર્થ માર્ગમાં તો જે આત્મા આપે એ ઉપકારી છે, બાકીનું બધું થાય તો શું વડે? જગતના છ પદાર્થોની અંદરથી જ્ઞાન થકી તરવારવત ભિન્ન બતાવ્યો. કેવો ભિન્ન બતાવ્યો! હવે ક્યારેય સંદેહ ન થાય, ક્યારેય શંકા ન થાય આત્મા વિશે. ક્યારે ત્રણેય કાળમાં કૃપણદેવ લખે છે, ત્રણ કાળને વિશે આત્મા છે એવી વિના હોવાપણાની કોઈ શંકા હવે અમને થાય એમ નથી. તે નિત્ય છે, હાથ નોંધ બે, આત્માના નિત્યપણા વિશે પણ ત્રણ કાળમાં કોઈ શંકા આવે? આવું આત્માનું જ્ઞાન થાય, આવું આત્માનું જ્ઞાન જેને કરાવ્યું હોય, જેના બોધથી થયું હોય, આ તથારૂપ જોગ. ગમે તે સ્થિતિ આવે તો હું આત્મ સ્વરૂપ છું, આ દેહાદી તે હું નથી, અને સંયોગનું સ્વરૂપ છે તે હું નથી. પછી એનું જે થવું હોય તે થાય, એમાં ક્યાંય રોકાય નહીં, મૂંઝાય નહીં. તથારૂપ જોગ કોઈ પણ અગ્રમાં નહીં પડશો, વ્યક્તિના નહીં, ગ્રંથના નહીં, કોઈ વિશેષ સંપ્રદાયના નહીં, કોઈ ગચ્છના નહીં, એક પણ જાતનો આગ્રહ નહીં. કોઈ પણ, કોઈ પણ કહેતા એમાં એક પણ આગ્રહ આવતો, પણ તથારૂપ જરૂર જોગ મળવો જોઈએ, તથારૂપ મળવો જોઈએ કે જેમાંથી આત્મા સ્વ સન્મુખ થાય, જેમાંથી આ જીવની વિચારણા અંતર્મુખ થાય, જેનાથી આ જીવ પોતાના સ્વરૂપને વિચારણામાં પ્રતિગ્રતિ કરે. આ બધા તથારૂપ જોગ છે. તારતમ્યતા જુદી હોય પણ દિશા એક જ હોય. જીવને એક ક્ષણ પણ અંતરભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. હવે બહુ દૂર નથી એમ કે કઈ મજા આવી જાય. ક્યાંય આપણે જતા હોય, સવારથી સાંજ સુધી થાકી ગયા હોય, હવે ક્યારે આવશે, શું થશે, ના હવે કઈ દૂર નથી, હવે પતી ગયું, છેડો આવ્યો, તેમ તેને મોક્ષ વિશેષ દૂર નથી. ઓહો, અનંત કાળનું પરિભ્રમણ અને એનો વિચાર કરતા હરરી જતા હતા, એમાં કોઈ પુરુષે આવીને કીધું કે હવે વિશેષ દૂર? કેટલો આનંદ થયો, પહોંચ્યા જેટલો આનંદ થયો. હાસ, પહોંચ્યા, પ્રતિતિ પહોંચવાની આવે, હજી વાર છે, થોડું ચાલવાનું છે. પણ જ્યાં પહોંચ્યા, ક્યાંયથી નીકળાતા એટલી બધી માર્ગની અંદરની મુશ્કેલીઓ બધી સહન કરી હોય, પણ જ્યાં પાલિતાણાની તળેટીમાં પહોંચે એટલે હાઈસ પહોંચ્યા, દાદાના દરબારમાં હવે તો પહોંચ્યા, હજી ઘણું હાલવાનું છે, પણ છતાંય અહેસાસ શું થાય, પહોંચ્યા. તથારૂપ જોગ પામીને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. આવો જોગ પામીને પરિણામ શું થવું જોઈએ? અંતર્ભેદ જાગૃતિ. આ અંતર્ભેદ જાગૃતિ શું? આપણું અજ્ઞાન મિથ્યાત્વ અનંત કાળનું દેહ તે હું છું એ છેદાઈ જાય, ભેદ થાય થોડુંક. એક ક્ષણ પણ કે શરીર તે હું નથી, સાચો સાચ પ્રમાણિકતા પૂર્વક સત્ય પ્રતિતિ, એક ક્ષણ આવી જાગૃતિ અંદરથી આવી જાય, ઓહો હું આ નથી. એક ક્ષણ કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. બસ આવું આટલું 80 વર્ષનું 85 વર્ષનું 90 વર્ષનું આયુષ્ય હોય અને આવી એક ક્ષણ પણ જો ઉપલબ્ધ ન થાય તો કેટલી ક્ષણ. આપણે તો દિવસોનો વર્ષનો હિસાબ કરીએ છીએ, અહીંયા ક્ષણનો હિસાબ આવેલો તો ક્ષણ કેટલી આપણા આયુષ્યની? અનંત. અનંત ક્ષણનું આયુષ્ય પ્રાપ્ત મનુષ્ય એક ક્ષણની અંતર્ભેદ જાગૃતિ મેળવી શકતો નથી. અને એવા તથારૂપ જોગના સંયોગમાં જાય તો મળે કે એમને મળે? કદાચ શક્યતા હોય તો ક્યાંથી મળશે? હું રોજે રોજ ટીવી સામે બેસું અને રોજે રોજ સત્સંગમાં જાઉં તો મને જેદી તેદી જ્ઞાન થાય તો ક્યાં થાય? સત્પુરુષના બોધની સમીપ જેટલો તું હઈશ તો એમાં આવી ક્ષણ આવવાની કંઈક સંભાવના છે. સત્સંગના આરાધનમાં, સત્પુરુષના સમાગમમાં, સત્શાસ્ત્રના વાંચનમાં અને આવા સત્પુરુષના જીનેશ્વર પરમાત્માના દર્શનમાં આવી શક્યતા છે કે આવી ક્ષણ ક્યાંક આવી જાય. અને જો આવી ગઈ, એક જ ક્ષણ આવી ગઈ હોય તો કે છે મોક્ષ વિશેષ દૂર નથી. પતી ગયું, તું પહોંચ્યો, પહોંચી ગયો, છાપ મારી દીધી ભગવાને. પણ એવો જોગ આ સત્સંગનું મહાત્મ્ય છે. તથારૂપ જોગ એ સત્પુરુષ આપે છે, સત્સંગ આપે છે, સ્વાધ્યાય આપે છે, સદગ્રંથ આપે છે, આવા સતના સ્થાન છે જે દર્શનોના એ આપે છે. જીવનું અનુસંધાન એની સાથે પૂરેપૂરી જાગૃતિપૂર્વક જો થાય તો અંતર ભેદાયા વિના રહે નહીં, ભેદાઈ જાય અંતર. અને જાજુ ભેદાવાનું કહેતા નથી, કેમકે પછી કામ તો પોતે જ કરશે, એટલા માટે નથી કીધું. એક ક્ષણની જ વાત મૂકી છે, કારણ કે જેનું એક ક્ષણ ભેદાયું એનું પછીનું આખું જીવન ભેદાઈ ગયું, પતી ગયું. અને અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. મોક્ષ આપણાથી કેટલો દૂર, માપ આપ્યું છો બધું, વિશેષ દૂર નથી એ સમજાયું છે. જો તને અંતર્ભેદ જાગૃતિ થાય તો મોક્ષ દૂર નથી, તું પહોંચી ગયો. અને જો અન્ય પરિણામમાં તાદાત્મ્ય બુદ્ધિ થાય, વૃત્તિ, અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. કોઈને પૂછવા જવાની જરૂર નથી કે મારો મોક્ષ ક્યારે થશે, સાહેબ કેટલા ભવ બાકી છે, એ શું બતાવવાનો હતો ભવ? તારી વૃત્તિના આધાર ઉપર ભવનું નિર્ધાર છે, એના જ્ઞાન ઉપર છે કે તારા પુરુષાર્થ ઉપર છે, તારી દશા ઉપર છે? નથી ખ્યાલ આવતો. અન્ય પરિણામમાં તાદાત્મ્ય વૃત્તિ, જેટલી તાદાત્મ્ય વૃત્તિ, હવે આ બધા પરિણામ છે સંયોગોના, સંબંધના, સ્થિતિ પરિસ્થિતિના, સંગ્રહ પરિગ્રહના પરિણામ છે. જીવને હર્ષ અને શોકના પરિણામ છે, રતિ અરતિના પરિણામ છે, પ્રીતિ અપ્રીતિના પરિણામ છે, ગમો અણગમોના પરિણામ છે, ઇષ્ટબુદ્ધિ અનિષ્ટબુદ્ધિના પરિણામ છે, અને છેલ્લે રાગ અને દ્વેષના પરિણામ છે. જેટલા છે સાહેબ જરાક છે, કઈ વાંધો નહીં. જેટલી અન્ય પરિણામમાં તાદાત્મ્ય વૃત્તિ એની સાથે પોતે જોડાયેલો છે પરિણામ સાથે, એ નુકસાન લાભ તો જાણી પોતાનું નુકસાન લાભ થાય છે, અને એ પોતાને એની સાથે એટલી તાદાત્મ્યતા છે કે પર છે, એની પરિણતિ જે થવાની હશે તે થશે. મારી સાથે એનું હોવું એ માત્ર સંયોગ છે. અને જો એ સંયોગ તૂટી ગયો હશે, એ સંયોગનું બળ નબળું પડે, તો ગયો એ પદાર્થ, મારી સાથે નહીં રહે. પણ મારી તાદાત્મ્ય વૃત્તિ એ મારો જ છે ને, હું તે જ છું. આવો મમત્વ ભાવ કષાય યુક્ત, રાગ દ્વેષ યુક્ત, મોહભાવ યુક્ત, મોહભાવથી કોઈ પણ પદાર્થ સાથેનું આપણું જોડાણ છે એ તાદાત્મ્ય વૃત્તિ કહેવાય. કારણ કે પદાર્થમાં કંઈ પણ ફેરફાર થાય તો આના પરિણામમાં એટલો જ ફેરફાર થાય છે. જેટલો અહીંયા થાય એટલો અહીંયા થાય. હવે પેલો પર પદાર્થ છે એ તો નક્કી ને, અને આપણો જે કંઈ છે એ તો હું તો ચૈતન્ય છું. હવે મારા ચૈતન્ય પર્યાય છે, મારી ચૈતન્ય પર્યાય, એમાં ફેરફાર થાય છે. શેને કારણે? ઓલી જડ પર્યાયમાં ફેરફાર થયો એને કારણે. અને પાછું એમ કે જડ અને ચેતન બે તો એ જુદા છે જ, પણ તાદાત્મ્ય વૃત્તિથી તું જડ સાથે જોડાયેલો છું. એકરૂપતાનો ભાવ છે, મમત્વનો ભાવ છે, તું એને એક રૂપ માનીને બેઠો છું. એટલે અહીંયા જે કંઈ ફેરફાર થાય છે અચેતનમાં, એના પરિણામ ક્યાં થાય છે? ચેતનમાં. અને ચેતન સ્વભાવમાંથી નીકળીને ક્યાં જાય? વિભાવમાં. એને પરિણામ તો રાગ દ્વેષ ના થાય, બીજું શું થાય? વિષય કશાય ના થાય. આ બધા પરિણામોથી એ બંધને પામે કે મોક્ષને પામે? કશાયનું, આશ્રવનું, આ બધા આશ્રવો છે. પદાર્થ સાથેની તાદાત્મ્ય વૃત્તિ હોવી એ આપણે આશ્રવનું એક નિમિત્ત આપી દીધું. હવે કેટલો થાય કેટલો નહીં પછી, પણ આ બધા સંગ છે એ આશ્રવ છે. કૃપાળુ દેવે એક સરસ વાક્ય મૂક્યું છે પત્રમાં કે દરેક પ્રકારના સંગ એ મહા આશ્રવ છે. તો આશ્રવનું પરિણામ શું? બંધ. આ આશ્રવ છે, એને આશ્રવ તરીકે મટાડવા હોય તો સંવર કરવો. સંવર એટલે એમાંથી પોતાપણાની બુદ્ધિને હટાવી લેવી. તે એટલે હવે ત્યાં થતો ફેરફાર આપણને એ ફેરફાર કાંઈ નડશે નહીં. કોઈ જગ્યાએ કંઈ પણ જાતનું તોફાન થાય ને કે આગ લાગી અને દુકાનમાં, બજારની અંદર દુકાન છે અને દુકાન સળગી ગઈ, હવે આપણી કે પાડોશીની, એ પરિણામની અંદર તરત બદલ બતાવે. પહેલા તો જાણે ફટકો પડે એટલે તરત જ પરિણામ થાય બધા. એ પરિણામ થતા થતા એમાં માહિતી આવે કે ના, આપણી નથી, એ બાજુ નથી, એ બાજુ સાઈડ સાઈડ સેફ છે. પછી પાછું પરિણામ થયું. હર્ષ અને શોકના પરિણામ, પ્રીતિ ને અપ્રીતિના પરિણામ, રાગ અને દ્વેષના પરિણામ. શું કામ થયું? એ પદાર્થ સાથેની આપણી તાદાત્મ્ય. અને જેવી ખબર પડી કે બાજુની ગલી છે પણ ભડકે કાંઈ વહેંચ્યું નથી, તો હવે એમાં કઈ બચે? જુઓ કેટલો બધો નિષ્પૃહ થઈ ગયો જ્ઞાનીની જેમ કે. એને પરિણામ જુઓ, એના તાદાત્મ્યતા નથી ત્યાં. ત્યાં નુકસાન તો ત્યાંય થાય છે અને અહીંયા હોત તો નુકસાન થાત, પણ એ નુકસાનમાં કોઈ આપણને તાદાત્મ્યતા નથી. સરસ મજાનું મોક્ષ કોને નજીક, મોક્ષ કોને દૂર. જો તથારૂપ જોગને પામીને અંતરભેદ વૃત્તિ થાય, જાગૃતિ થાય, સત્સંગ, સ્વાધ્યાય, દર્શન, ભક્તિ, સેવા, પૂજા, યાત્રા, આ બધું જ કરીએ, અંતર્ભેદ જાગૃતિ ન થાય તો હજી મોક્ષ જેટલો દૂર છે એટલો જ દૂર છે. અને અન્ય પરિણામમાં તાદાત્મ્ય વૃત્તિ જેટલી કરીએ એટલો મોક્ષ દૂર છે. ઓલી જો અંતર્ભેદ જાગૃતિ થાય તો એટલો એ મોક્ષ વિશેષ દૂર નથી. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. જો કોઈ આત્મયોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્ય દેહ વિના આત્મયોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મયોગ ઉત્પન્ન કરવો ઘટે. અજ્ઞાની આપણને જીવને સંકલ્પ બળ છે મોટું, સંકલ્પ બળ. જીવ જ્યારે સંકલ્પથી જોડાય છે ત્યારે યોગી બની જાય છે. એનો પ્રત્યેક વ્યવહાર, એની પ્રત્યેક ક્રિયા, એની પ્રત્યેક ચાલના એ જીવને મોક્ષ તરફની પ્રયાણ કરતો હોય છે. યોગ એટલે જીવને મોક્ષ સાથે જોડે તેવો ધર્મ વ્યવહાર. કોઈ પણ ક્રિયા, કોઈ પણ પ્રક્રિયા, કોઈ પણ વ્યવહાર, એકવાર જીવ લક્ષ્યથી મોક્ષ સાથે જોડાય એટલે એની બધી જ ક્રિયા ભલે સંસારની હોય પણ એમાં પડઘો તો મોક્ષનો જ પડતો હોય. સુર તો એ જ આવે, ધ્વનિ એ જ આવે, અંતર ધ્વનિ તો છૂટવાનો જ આવે. ઉદયવત સંસારના કાર્યો થયા કરે અને પોતાનું જે કંઈ જ્યાં સુધી જ્ઞાનની શુદ્ધિ નથી, સમ્યક દર્શનની શુદ્ધિ નથી, ત્યાં સુધી ચારિત્રમાં થોડી અણશુદ્ધિ આવ્યા કરે એની ચિંતા નહીં કરવાની કોઈ દિવસ. પણ લક્ષ્ય જો બરોબર હોય, સંકલ્પ બરોબર હોય તો ચારિત્રમાં આવતી ભૂલ પણ સુધરી જવાની છે અને એટલું પરિણામ ગંભીર નહીં આપે જેટલું લક્ષ વિના આપે એટલું. તો શું લક્ષ કરવો છે? આ જ દેહમાં આત્મયોગ ઉત્પન્ન કરવો ઘટે. પ્રભુ હું અત્યારે આ કાળમાં મોક્ષ છે કે નહીં એ મને ખબર નથી, તમારા શાસનમાં કહ્યું છે નથી તો ભલે, નથી તો કૃપાળુ દેવ કહે છે કે હે પ્રભુ આ મોક્ષમાં નથી તો તું એ તારી પાસે રાખ, આ પ્રતિપાદન તો તારી પાસે રાખ, અમારે એ મોક્ષ જોતો. આત્મા છે કે નહીં આ કાળમાં? બસ અમે સત્પુરુષને ઓળખીએ, સત્પુરુષની શરણમાં રહીએ, સત્પુરુષની આજ્ઞામાં રહીએ, એને જ અમારું લક્ષ્ય બનાવીએ તો મોક્ષ ન મળે તું રાખજે તારી પાસે. કારણ કે અમને તો મોક્ષ સત્પુરુષના ચરણમાં પ્રત્યક્ષ દેખાય છે. કેટલા સરસ વાક્યો મૂક્યા છે. અમને તો એમાં જ મોક્ષ છે, હવે અમારે ક્યાં ગોતવા જવો છે? સંકલ્પ તથારૂપ જોગ એટલે આત્મયોગ. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને જો એક ક્ષણ અંતર્ભેદ જાગૃતિ થાય તો મોક્ષ વિશેષ દૂર નથી. તો કે છે કયો જોગ? તો કે જો કોઈ આત્મયોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. કયો જોગ બનવો જોઈએ જીવનમાં? આત્મયોગ. આપણે કયો જોગ જોઈએ છે? હજી ઘરનું ઘર નથી થયું, હજી એકાદો પ્લોટ તો હોવો જોઈએ આપણા નામનો, તો છોકરાઓને શું, એના છોકરાઓને શું, ડાયો તો એટલો પરદુ ભંજન વિક્રમ છે, માં હાત પેઢીઓનું ચિંતા કરવાવાળા એવો છે, ભાગશાળી છે ને દીકરાઓ, કાઓ બાપ કર્મીને પાપી મળ્યો છે એને, ઈ રખડશે અવગતિ થશે અને પછી દીકરો 10,000 દેશ લખે બાપાના પુણ્ય સ્મરણ આત્મશ્રેય નહીં થાય, એનું આત્મશ્રેય તું દેશ તો નહીં થાય, કેમ કે એને પોતે જ એનું શ્રેય ઈચ્છ્યું નથી. એ વિકલ્પમાં આપણે ન પડીએ. અહીંયા પ્રાયે મનુષ્ય દેહ વિના આત્મયોગ બનતો નથી, વાત બેસાડવી પડે. અને આપણને એમ થાય કે આ જન્મની અંદર જો જોઈશું નહીં, જાણીશું નહીં, હાણીશું નહીં, માણીશું નહીં, ભોગવીશું નહીં, તો આ બધું હોય જશે. અરે રે, આખો મારો તો જન્મારો નિષ્ફળ જશે. છોકરો કમાતો ધમાતો થયો, ઘરમાં 5 આંકડાની આવક થઈ ગઈ, અને હવે આ ધર્મની વાત કરો છો, ખાવું ના ન ખાવું ને આમ કરવું ન કરવું. અત્યારે તો અમારા માણવાના દિવસો છે, ભોગવવાના દિવસો છે, દ્રષ્ટિ ભોગની છે. અત્યાર સુધી સાદગીમાં હતો, એ તો અભાવ હતો પૈસાનો, એટલે સાદગી નહોતી. આ મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી. આ વાતને બેસાડીએ. આપણો જોગ છે એ મનુષ્ય દેહનો આવો અલભ્ય છે. કૃપાળુદેવે કહ્યું કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ એનું પણ આ મનુષ્ય દેહ જેને આત્મજ્ઞાની છે એની એક પળ આગળ પણ એ તુચ્છ છે. એક પળ અંતર્ભેદ જાગૃતિની, એક પળ મનુષ્ય દેહની અંદર, તો ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ તુચ્છ છે ત્યાં. અને શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ આ ત્રણ તીર્થંકરોના જીવન, તે ભવે ચક્રવર્તી તરીકે જૈનમાં હતા, તે ભવે સર્વસંગ પરિત્યાગ કરીને એ જ જીવનમાં એ સંયમી થયા અને એ જ માં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તીર્થંકર થયા. હવે આપણે જયારે શાંતિનાથને વંદના કરીએ ત્યારે એની ચક્રવર્તીની પર્યાય ને કે તીર્થંકરની પર્યાય. ઓમ શ્રી શાંતિનાથાય નમઃ એમ બોલીએ તો એના ચક્રવર્તી પદને નમસ્કાર કરવાના છે ને કે એના તીર્થંકર પદને? તો એ તો ચક્રવર્તી હતા. તું જે કરે છે એ બધું તેની પાસે પૂર્ણ હતું. મારે એ જોઈતું, મને એના ચક્રવર્તી પદ ઉપર, એ પર્યાય ઉપર લક્ષ્ય નથી. એના તીર્થંકર, એની સર્વજ્ઞતા, એની પૂર્ણ વિતરાગતા, એનું અર્યંતપણું જે છે, એની જીન અવસ્થા છે જે, એ જીનપણું જોઈએ છે. તો કેટલી અદભુત વાત છે અહીંયા. મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી. જો કંઈ પણ થશે આ જિંદગીમાં, ઘણાને ઘણા સપના હોય છે, કાંઈ નહીં તો આટલું કરીને જાઓ બસ મરતા પહેલા, એને લક્ષ્ય ટાર્ગેટ હોય છે કે આટલો ધંધો કરવો, આટલી ઓફિસો ખોલવી, આટલું આપણો પ્રકારનું ટર્ન ઓવર કરવું. દર વર્ષે બધા ભેગા થાય ઓફિસના બધા અને નક્કી કરે કે આવતી વખતે ટર્ન ઓવર કેટલો આપણો, માર્કેટિંગ કેટલું, કેટલો એરિયા કબજો કરવો, કેટલું વ્યાજ મેળવી લેવું, કેટલું ડિવિડન્ડ લેવું, કેટલાને હુવડાવી દેવા, આવું બધું કરતા હોય સંકલ્પ. એક સંકલ્પ કર કે જેટલું આયુષ્ય પ્રભુ તમે આપ્યું છે, કેટલી ક્ષણ આપી છે, અનંત છે, હવે કઈ ગણી કરે, પણ એક ક્ષણ મને આત્મજોગ થાય, કેમ કે મનુષ્ય દેહ સિવાય આ આત્મજોગ બનવો સંભવ નહીં. પછી તો મને આયુષ્ય દેશ કાચબાનું 200 વર્ષનું તો શું કામનું, મગરનું 250 વર્ષનું શું કામનું, પાણીમાં પડ્યો રહીશ તળાવની અંદર 250 વર્ષ સુધી પડ્યો રહીશ. બોલો પાણી પીવા આવ્યો તો મગર બેઠો તો ત્યાં કે શું, તો કે આનું પાણી પીવાથી મુનિ સિદ્ધ પુરુષે કીધું છે કે મારા અમર થાય છે. તો કે તારે અમર થવું છે, મારા સામે જો કે 700-800 વર્ષ થઈ ગયા હજી દેહ છૂટતો નથી, આમ ને આમ પડ્યો છું કે કેમ કે આ તળાવનું પાણી મેં પીધું, આ તળાવનું પાણી મેં પીધું, બસ મારો અનંત જન્મારો આમ ને આમ ગયો છે. બોલો કે આવું જીવન મારે જોઈતું નથી. જ્યાં પ્રમાદ છે, અજગર છે, પૈડો છે, કાચબા છે, મગર છે, 250-300-400-500 વર્ષથી પેડા છે, કોઈ ઝાડના પર્યાયની અંદર વનસ્પતિમાં 3000 અમેરિકાની અંદર ઓલું ઝાડ છે ને, આખું ઓલું યશુમતી પાર્કની અંદરના બધા આ ઝાડ લખ્યું હોય 2950 વર્ષ અને 3500 વર્ષ અને આટલા વર્ષ, એમ નેમ ટાઢ તડકો, ગરમી, વરસાદ, પવન, તોફાન, વાવાઝોડા, હિમ, આ બધું પૈડા કરે છે અને ઝાડનો જીવ છૂટી શકતો નથી. કૃપાળુદેવે લખ્યું છે કે ઝાડને પણ અબોલપણે કર્મો તો વેદવા જ પડે છે, કર્મો તો ભોગવવા જ પડે છે. આવું આયુષ્ય શું કામનું? આમાંથી એક ક્ષણ પ્રભુ મને આપ, મારું આયુષ્ય ભલે લાંબુ હોય કે ટૂંકું હોય, હું માગું છું એક ક્ષણ. મારે દીર્ઘાયુષની કોઈ કામના નથી. જે ગયું તે ગયું, એની હવે કોઈ ચિંતા નથી, કેમ કે એ હવે પાછું આવવાનું નથી. ચિંતા વિચાર હવે કરવાનો છે કે હવે આયુષ્યની પળ કેટલી બાકી છે, એ પળમાં તું મને એક પળ એવી આપ જે આત્મજાગૃતિની, અંતર્ભેદની હોય, મારું અંતર ભેદાઈ જાય, આ બધા અજ્ઞાનના જે ઉપરના આવરણ છે એ ભેદાઈ જાય. પ્રભુ તારા બોધનું તીર એવું મને લાગે સોસરવું નીકળી જાય મારા અજ્ઞાનની. તો કે આવો આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. મૂલ્ય કોઈને કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે, એની ચિંતા નથી. મારે મારા જીવનનું મૂલ્યાંકન કરવું છે કે હું આ ધરતી ઉપર આવ્યો અનંતકાળથી આ સંસાર ભાવનામાં કહ્યું, જીવ એકલો જ જન્મે છે, જીવ એકલો જ મરે છે, જીવ એકલો જ કર્મ બાંધે છે, એકલો જ ભોગવે છે. આ અનંતકાળ અનાદિકાળથી એનું અનંતનું પરિભ્રમણ એકલો જ આવે છે. બધા સંયોગો બદલાય, સ્થિતિ પરિસ્થિતિ બદલાય, એટલે સગા સંબંધી બદલાય, સ્વજનો બદલાય, સંગ્રહ બદલાય, પરિગ્રહ બદલાય, માલ મિલકત બદલાય, પદ પ્રતિષ્ઠા બદલાય, આ બધું બદલાતું છે. એ તો એકલો ને એકલો, એકલો ને એકલો, એકલો ને એકલો એ જ છે અનાદિકાળથી. એ કહે છે કે મને એક પળ એવી આપી દે, જો અંતર્ભેદ જાગૃતિ થાય એક ક્ષણ, એવો જોગ, આ આત્મજોગ જો બને તો મનુષ્ય આવો આત્મજોગ મને જોઈએ. તથારૂપ જોગ એટલે આત્મજોગ, કે જેમાં મને મારા આત્મપણાનું વેદન થઈ જાય, એવો એક પળ આપી દે તો મોક્ષ વિશેષ દૂર નથી. આ અનંતના પરિભ્રમણ માટે પછી અનંત નથી, પછી તમારે એક ભવ, બે ભવ કે પાંચ ભવ. પછી રમત બધી અલ્પની છે, પછી રમત બધી ગણિતની છે, અને પછી ગણિત માટે માત્ર આંગળીના વેઢાની જ જરૂર છે ગણતરી કરવા માટે, કોઈ કમ્પ્યુટરની જરૂર નહીં પડે. અત્યારે તો અજ્ઞાન અવસ્થામાં મારે કેટલા ભવ કરવા છે, કેટલા થશે તો એ જાણવા માટે કોમ્પ્યુટર લેવું પડે, અને કોમ્પ્યુટર જવાબ નથી આપવાનું, એને માટે અનંત આવી જવાનું. પણ જો સંકિત થાય, આત્મજ્ઞાન થાય, તો મારે કેટલા ભવ કરવા પડે, 15 થી 6 ફોડમાં, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે તું મોક્ષે જઈશ કૃપણદેવ લખે છે. તો 15 ગણવા માટે શું જોઈએ, તારા એક હાથના 5 આંગળીના વેઢા બસ છે 15 ગણવા માટે. એ તો ઉત્કૃષ્ટ કીધા છે, કઈ 15 થાય એવું નથી કીધું, એકદમ તરત પતી જાય. જોગ કેવો થયો છે એના ઉપર છે, અદભુત વાત છે. આ મનુષ્યપણાનું મૂલ્ય, હવે આની પળ કેટલી કિંમતી છે, આની ક્ષણ કેટલી કિંમતી છે, અને આપણે કલાકોના કલાકો કેવા જતા હોય છે, દિવસોના દિવસો, વર્ષોના વર્ષો, આમને આમ ચાલીએ છીએ, સમસ્ત આયુષ્ય પર પ્રપંચમાં વહ્યું જાય છે. કૃપાળદેવ કહે છે, એ કહે છે, જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી, આ સિવાય જો આ તક ચૂકી ગયા તો પછી નહીં મળે એમ જાણીને અત્યંત નિશ્ચય કરી, આ શબ્દ અત્યંત નિશ્ચય, માત્ર શબ્દ નિશ્ચય નથી મૂક્યો, અત્યંત, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે, આ સંકલ્પથી બંધાઈ જાય પોતે, કે પ્રભુ તારી સાક્ષી અત્યારે સંકલ્પ કરું છું કે આ જ દેહમાં મને આત્મજોગ પ્રગટવો જોઈએ, અને હવે મારું ટાર્ગેટ હશે તો આત્મજોગ પ્રગટાવવાનો છે. ક્યારે પ્રગટશે મને ખબર નથી, પણ મારે હવે આ જીવનમાં કરવા યોગ્ય કાર્ય કંઈ પણ હોય તો આ કરવું છે, તે કરવું છે, આમ પદ લેવું છે, અહીં સુધી પહોંચવું છે, આ બધી પ્રગતિના પરિબળો માપદંડ બાહ્ય બધા શાંત કરી એક મારે કરી લેવું છે. જો થાય તો આ મનુષ્ય દેહની અંદર આવો યોગ મળ્યો છે, આર્યભૂમિ છે, અધ્યાત્મની સંસ્કૃતિ છે, જૈન દર્શનની પરંપરા છે, વિતરાગ વિજ્ઞાનીઓનો સંઘ છે, અને એ વિતરાગ વિજ્ઞાનીઓની પરંપરાની અંદર પરાત્પર ગુરુવે નમઃ, પરંપરાચાર્ય ગુરુવે નમઃ, પરમ ગુરુવે નમઃ અને પ્રત્યક્ષ ગુરુવે નમઃ, આવી પરંપરા ગુરુઓની છે. પરાત્પર છે, પરંપરાથી છે, પરમ છે અને પ્રત્યક્ષ છે, આવી ગુરુઓની પરંપરામાં અત્યારે શક્ય છે. મહાવીરનું શાસન ચાલે છે એનો મતલબ એ કે એ તીર્થંકરની પરંપરા ચલાવનાર પુરુષો છે, કોઈ પણ હોય. હવે મારે આત્મજોગ પ્રગટ કરવો છે, આવો એક અત્યંત નિશ્ચયપૂર્વકનો સંકલ્પ કરવો ઘટે. અને છેલ્લી એક વાત મૂકીને, વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. આ કૃપાળુદેવે લખેલું છે. એક એક વાતને કેવી કેવી રીતે સરળ કરી છે. માત્ર મોટી વાત કરીને વિષય છોડી નથી દીધો. અત્યારે ઘણા ઉપદેશ આપણે સાંભળી છીએ કે શરૂ કી કરે કઈ એનો નીકળે ક્યાંનો ક્યાં, એને શું કેવું છે, શું બોલવું. ભાઈ દોઢ કલાકમાં તારે મૂળ વાત શું હતી ને તમે પહોંચ્યા ક્યાં પ્રભુ? આ તો કૃપાળુદેવ એક એક આમ સૂત્ર પકડાવતા જાય. એ સૂત્ર અનુસાર જીવની સ્થિતિ આપણને કેટલા દોરે છે. આપણને એમ થાય ડગલે ડગલે આ પુરુષ આપણને દોરી રહ્યો છે, ડગલે ને ડગલે આપણો હાથ જાળીને ખેંચી રહ્યો છે. કોઈ જેમ આંધળો હોય અને એને કોઈ એવો સહાયભૂત માણસ મળે તો શું કરે, એની આંગળી ઝાલીને એને એક એક પગલું પાર કરાવે, ક્યાંય તકલીફ ના થવા દે. એમ આ પુરુષ આપણને આત્મજોગ માટે, એ કહે છે મોક્ષ વિશેષ દૂર નથી, આ આમ છે તેમ છે, મનુષ્યપણાનું મૂલ્ય બધું કીધા પછી તથારૂપ જોગ, એ આત્મજોગ, એ આત્મજોગ પછી કહે છે કે જે હવે કરવો હોય તો વિચારની નિર્મળતા એ કરી. જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં, એક શબ્દ છે સહજમાં, અને પછી હમણાં જ તેને આત્મજોગ. આને હમણાંની ખબર નહીં હોય, આ લખનાર આ પુરુષને હમણાં એટલે એને નહીં ખબર હોય ને. વિચાર કરીએ જે પુરુષના આશ્રય બેઠા છીએ, આજ પરમગુરુ સદગુરુ પ્રત્યક્ષ ગુરુ જે કયો એ આ એનો બોધના રૂપમાં પ્રભુ સાક્ષાત અત્યારે આપણને દોરી રહ્યા છે. ક્યાંય ક્યાંય આપણે જેને કહીએ કોઈ વિકલ્પ કરવા જેવું નથી, કેમ કે એ વાતને ક્યાંય છોડતા નથી. જે વાત લીધી છે, આત્મજ્ઞાન શરૂઆત જ કરી છે કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, ત્યાંથી આ શરૂ થયું છે અને આ ત્રીજો રવિવાર ચાલે છે, ચોથો. એ આત્મજ્ઞાન શું, એ આત્મજ્ઞાન ન થવાનું કારણ શું, વિચાર યોગ કેમ નથી પ્રવર્તતો, એ વિચારનો અવકાશ કેવી રીતે થાય, અવકાશથી આત્મવિચાર કેમ થાય, આત્મવિચારથી આત્મજ્ઞાન કેમ થાય, એ આત્મજ્ઞાન ન થવાની અંદર બાધારૂપ શું છે, તો આ બધી એક એક વસ્તુ કરીને છેલ્લે કહે છે કે વિચારની નિર્મળતા એ કરીને જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. વિશેષ અવસરે